10 લક્ષણ ખરેખર મુનિરાજ ના ધર્મ છે. ખરેખર તો ચારિત્ર ખલુ ધર્મો એમ આપણે છે કે ચારિત્ર જ એક ધર્મ. ચારિત્ર એટલે શું? કે પોતે પોતાના આત્મામાં લીન થઈ જવું એ જ ખરેખર ધર્મ છે. પણ એના 10 જુદા જુદા લક્ષણ તરીકે એને પૂજવામાં આવે છે. જેવી રીતના જે મુનિરાજ પોતાના આત્મામાં લીન હોય અપ્રમત્ત દશામાં, તો ત્યારે એમને બહાર કોઈ પણ પરિસ્થિતિમાં એમને ક્રોધનો ભાવ આવવો જ નહીં, એને ઉત્તમ ક્ષમા ધર્મ કહેવામાં આવે છે. આપણે શું સમજીએ, આપણે કોઈના પર ગુસ્સો કર્યો હોય તો હવે એની ક્ષમા માંગી લેવી, કે આપણે પણ બીજાને ક્ષમા આપી દેવી, એ તો જો લૌકિક ઉપચારની વાતો છે. ખરેખર આ ધર્મ તો મુનિરાજોના છે, પણ આપણે આપણા લાઈફમાં કેવી રીતના ઉત્તમ ક્ષમાને પાડવી, એટલે એના માટે આવી રીતના ઉપચાર કરવામાં આવે છે કે ભાઈ મારાથી આખા વર્ષ દરમિયાન કોઈ પણ જીવોનો ઘાત થયો હોય, કોઈને કઈ પરિણામોમાં દુઃખ પહોંચાડ્યું હોય, અથવા કોઈના પર ક્રોધ આદિ ભાવ ભર્યા હોય, તો હું એની ક્ષમા માંગુ છું. એવું આપણે ક્ષમાવણીના દિવસે આપણું આવું કહીએ ને, પછી ભિક્ષાની દુકડમને એટલું બધું આપણો લૌકિક વ્યવહાર બધો ખ્યાલ આવ્યો ને. પણ ખરેખર જો આપણે આ 10 લક્ષણ પર્વ અને ઉત્તમ ક્ષમા ધર્મ પાળવો હોય તો સૌથી પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરવું જોઈએ. કેમ કે જે જીવ પોતાના આત્માના લક્ષ્ય પોતાના આત્મામાં લીન રહીને એને આવા કોઈના પર ગુસ્સે થવાના ભાવ જ નથી આવતા, એને ખરેખર ઉત્તમ ક્ષમા કહેવાય છે. જો મુનિરાજ જ્યારે પોતાના આત્મામાં લીન છે તો ક્રોધનો ભાવ નથી આવતો, તો ઉત્તમ ક્ષમા એમનું લક્ષણ કહેવાય છે. એમને માનનો ભાવ નથી આવતો તો ઉત્તમ માર્દવ કહેવાય છે. સિચ્યુએશન એક જ છે, એ એક જ સિચ્યુએશનને 10 અલગ અલગ નામથી સમજાવવાની પદ્ધતિને 10 લક્ષણ પર્વ કહેવામાં આવે છે. ધર્મના 10 લક્ષણ એવું નામ આપ્યું, 10 ધર્મ નામ નથી આપ્યું, ખ્યાલ આવે ને. ધર્મ એક જ છે કે પોતાના આત્મામાં લીન રહેવું, અને એના લક્ષણો, એના સિમ્પટમ્સ અથવા સિમ્બોલ તો આ ઉત્તમ ક્ષમા માર્દવ આર્દવ આદિ છે. એ આપણે મુનિરાજોને યાદ કરીને આપણો વિષય શરૂ કરીએ છીએ. જો આપણે આ પાગલા પાઠશાળાના અંતર્ગત આપણે તત્વાદ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છે, એમાં આપણે 15 સૂત્ર સુધી ચર્ચા થઈ, આજે 16મા સૂત્રની ચર્ચા આપણે કરશું. જો આજે બધા સૂત્રોનો પાઠ નથી કરતા, આપણે વાત કોની ચાલે છે આપણા બધા સૂત્રોમાં, કે મતિ જ્ઞાનની આપણે વાત ચાલે. આમ તો સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાનમાં પણ મુખ્ય છે મતિ જ્ઞાનની આપણી વાત ચાલે છે. તો જો મતિ જ્ઞાનના જેટલા સૂત્ર છે, સૂત્ર નંબર 13થી આપણે સૂત્રપાઠ થોડો કરીએ. ઉપર સમ્યક જ્ઞાનની પહેલા વાત કરી તો પ્રત્યક્ષ જ્ઞાન ને પરોક્ષ જ્ઞાન બરાબર એવી ચર્ચા કરીને આવ્યા. હવે મતિ જ્ઞાનની વાત શરૂ કરી તો જો 13મો સૂત્ર, મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબોધ ઇત્ય અર્થાંતરમ, ત્યાં મતિના મતિ જ્ઞાનના બીજા 5 અર્થાંતર એટલે કે બીજા 5 નામો ઇન્ક્લુડિંગ મતિ જ્ઞાન કયા છે? તો મતિ જ્ઞાન, સ્મૃતિ જ્ઞાન, સંજ્ઞા જ્ઞાન ચિંતા અને અભિનિવેશ
બરાબર.
પછી 14મું સૂત્ર તો તદ ઇન્દ્રિયા અનિન્દ્રિયા નિમિત્તમ. આ મતિ જ્ઞાન કોના નિમિત્તથી થાય છે? તો ઇન્દ્રિય અને અનિન્દ્રિય થી. પાંચ ઇન્દ્રિય અને અનિન્દ્રિય એટલે ત્યાં મન. ઇન્દ્રિય અને મન ના આધારે થનારું જ્ઞાન તેને મતિ જ્ઞાન કહેવાય છે. જો આજે આપણે જે ચર્ચા કરશું મતિ જ્ઞાન ના ભેદ પ્રભેદ ની, એના માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પહેલા તો આને આમ ગાંઠ બાંધીને રાખી લો. કોઈ પણ જ્ઞાન જે ઇન્દ્રિય અને મન ના માધ્યમથી ડાયરેક્ટ થયું, ડાયરેક્ટ એટલે કે ઇન્દ્રિય અને મન થી થઈ રહ્યું છે વર્તમાનમાં, એને મતિ જ્ઞાન કહેવાય. બરાબર. એ ઇન્દ્રિય અને મન ના માધ્યમથી જે જાણ્યું એના ઉપર કઈ વિશેષ વિચાર કરવો અથવા કોઈ અન્ય ટોપિક ઉપર વયા જવું એને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. આ બરાબર છે. જેવી રીતના આપણે કઈ જોઈ રહ્યા છે, કઈ સાંભળી રહ્યા છે, કઈ સૂંઘી રહ્યા છે અને એ ટાઈમે જે જ્ઞાન થઈ રહ્યું છે એટલું જ મતિ જ્ઞાન છે. બરાબર. હવે ચાલો આગળ. આપણે મતિ જ્ઞાન નો ક્રમ જે 15મા સૂત્ર માં આપણે શરૂ કર્યો હતો, તો 15મું સૂત્ર આપણે જોઈએ. ભાઈ સ્લાઇડ થી તીસરી નીકળીએ. 15મું સૂત્ર શું છે? અવગ્રહ ઈહા અવાય ધારણા. મતિ જ્ઞાન થવાનો ક્રમ ઓર્ડર શું છે કે ક્રોનોલોજીમાં સૌથી પહેલા અવગ્રહ થાય છે, પછી ઈહા થાય છે, પછી અવાય અને પછી ધારણા. હવે આ ચાર વસ્તુ શું છે કે જો બહુ સાયન્ટિફિક છે એનો વિચાર કરજો. કોઈ પણ એક ટોપિક થી આપણે બીજા ટોપિક ને જાણવામાં મૂવ કરીએ, જયારે આપણે ચેન્જ કરીએ, તો સૌથી પહેલા એક કોઈ પણ પદાર્થમાં એક સામાન્ય પ્રતિભાસ થાય છે. એક ગ્લિમ્સ, ઇનિશિયલ આપણને ગ્લિમ્સ મળે છે. ધીસ ગ્લિમ્સ ઇઝ સચ કે એમાં એ પદાર્થ શું છે, ગાડી છે, દરવાજો છે, માણસ છે, એટલી ક્લેરિટી પણ નથી. એક ઇનિશિયલ આભાસ છે, એને દર્શન ઉપયોગ કહેવાય. એના પછી થનારું અગેન ઇન્દ્રિય અને મનના માધ્યમથી હવે જોઈ રહ્યા છે. સપોઝ તો જોતામાં આ મનુષ્ય જેવો કંઈક આકાર લાગે છે એવો સેકન્ડ આભાસ થવો એને અવગ્રહ કહેવાય છે. બરાબર. એના પછી આ જે સેકન્ડ આભાસ વધારે ક્લિયર થયો ને પહેલા કરતા, હવે એના પછી ક્વેશ્ચન ઉભો થયો આપણા માઇન્ડમાં, એનાલિસિસમાં, કે આ મનુષ્ય છે તો સ્ત્રી છે પુરુષ છે, મારો ઓળખીતો છે કે નથી ઓળખીતો, એને વાઇટ કપડાં પહેર્યા છે કે એને શું પહેર્યું છે, જીન્સ ટી શર્ટ છે કે સલવાર છે કે શું છે, આદિ આપણા જ્ઞાનમાં એનાલાઇઝ કરવા માટેના વિચારો ઉત્પન્ન થવા આને ઈહા કહેવાય છે. ફર્સ્ટ ગ્લિમ્સ, સેકન્ડ ગ્લિમ્સ, પછી એનાલિસિસ, એના પછી ડિસિઝન કે હા આ તો આપણા પંડિતજી છે વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં, હેમંતભાઈ છે વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં છે, પુરુષ છે આ ઉંમરના છે, આદિ આદિ જે પણ આપણે જોઈને હવે સાક્ષાત વસ્તુનો નિર્ણય થઈ ગયો એને અવાય કહેવાય છે. બરાબર. થર્ડ સ્ટેપ અને ફોર્થ સ્ટેપ કે અરે આજે સમજો કે હમણાં અનાઉન્સ કર્યું ને તો મહાવીર ભગવાનના જન્મ કલ્યાણકના દિવસે, ગુરુદેવશ્રીના પરિવર્તનના દિવસે હેમંતભાઈ આપણને સ્વાધ્યાય કરાવ્યો હતો. તો હેમંતભાઈ આપણને ચક્ષુ ઇન્દ્રિય દ્વારા સ્વાધ્યાયની ખુરશી ઉપર બેઠેલા દેખાવા અને યાદ રહેવા, એને કાળાંતરે પણ યાદ રહી ગયું કે હા ઓલે દિવસે હેમંતભાઈ સ્વાધ્યાય કરાવ્યો હતો, મેં જોયા હતા. ચાલો એને ધારણા ફોર્થ સ્ટેપ કહેવાય. બરાબર. આજે ચાર સ્ટેપ લીધા, એ ચારે ચાર સ્ટેપ આપણે એક્ઝામ્પલ લીધું એ ચક્ષુ ઇન્દ્રિયના માધ્યમથી જાણેલા ચાર સ્ટેપ છે. બરાબર. અને એને જાણવામાં ડેપ્થ વધતી જાય છે. હવે દરેક વખતે ચારે ચાર થવા એવું કમ્પલ્શન નથી. ક્યારેક એક સ્ટેપ થઈને છૂટી જાય છે, ક્યારે બે થઈને છૂટી જાય, ક્યારે ત્રણ થઈને છૂટી જાય ને ક્યારે ચાર સુધી પહોંચે છે. તો આ થયો આપણે મતિ જ્ઞાનનો ક્રમ. બરાબર. આ એક્ઝામ્પલ આપણે લીધું કોઈ પર પદાર્થને જાણવાનું. હવે જો એ જ વસ્તુ આપણે પોતાના આત્માને જાણવામાં લગાવીએ, આપણે અત્યારના વૈરાગ્યની વૃદ્ધિ થઈ ને પહેલા સ્વાધ્યાયમાં, હવે એને જ બળ બનાવીને પોતાના આત્મામાં ઉતરી જાઓ, તો જો પોતાના આત્માને જાણતી વખતે અનાધિકાર થી ક્યારે જાણ્યો નથી ને, પર પદાર્થ પર આપણી દ્રષ્ટિ છે ત્યાંથી હટીને પોતાના આત્માનો વિચાર કરવા માટે પણ મતિ જ્ઞાનમાં મન નિમિત્ત બને છે. ખ્યાલ આવે? આત્મા સંબંધી વિચાર વિકલ્પ કરવો એના માટે મન નિમિત્ત બને છે. ઇન્દ્રિય હજી તો દેખાતો નથી, આત્મા આંખેથી દેખાતો નથી, કાનથી સંભળાતો નથી, સૂંઘવામાં આવતો નથી, બરાબર, આદિ આદિ સ્પર્શમાં આવતો નથી, પણ મન દ્વારા આપણે વિચારપૂર્વક એનો નિર્ણય કરી શકીએ છીએ. તો સૌથી પહેલું તો શું થાય કે જીવ પર પદાર્થ થી હટીને આત્માનું ચિંતન શરૂ કરે તો એને અવગ્રહ થાય છે, બરાબર. એમાં દર્શન ઉપયોગ સમજી લેજો, ત્યાં અચક્ષુ દર્શન થશે, કેમ કે મનના માધ્યમથી છે, બરાબર. હવે આગળ અવગ્રહમાં આપણે આવીએ છીએ. જો નેક્સ્ટ સ્લાઇડ. જીવ કો અનાદિકાલ સે અપને સ્વરૂપ કા ભ્રમ હૈ, ઇસલિયે પહેલે આત્મજ્ઞાની પુરુષ સે આત્મ સ્વરૂપ કો સુનકર. ક્યાંકથી શાસ્ત્રથી આપણે વાંચ્યું અથવા કોઈ જ્ઞાની ધર્માત્મા પાસે આત્માનું સ્વરૂપ સાંભળ્યું, એ સાંભળીને હવે જીવ ચિંતન કરતો થયો, બરાબર, ને વિચાર કરતો થયો, તો એ વિચારના કોઠામાં એનો ફર્સ્ટ સ્ટેપ જે આવે છે આ છે કે આત્મ સ્વરૂપ કો સુનકર યુક્તિ કે દ્વારા યહ નિર્ણય કરના ચાહીએ કે આત્મા જ્ઞાન સ્વભાવ હૈ, બરાબર. તત્પશ્ચાત જો આપણે નેક્સ્ટ સ્લાઇડ. પર પદાર્થ કી પ્રસિદ્ધિ કે કારણ ઇન્દ્રિય દ્વારા તથા મન દ્વારા પ્રવર્તમાન બુદ્ધિ કો મર્યાદાને લાતા, જે આપણી ઇન્દ્રિય અને મન અનાદિકાળથી પર પદાર્થને જાણવામાં પ્રસિદ્ધ કરવામાં જઈ રહ્યા છે એને મર્યાદામાં લાવી, અર્થાત પર પદાર્થ કી ઓર સે અપના લક્ષ્ય ખીંચકર, ત્યાં જે આપણું ધ્યાન જાય છે તેને પાછું ખેંચીને. જબ આત્મા સ્વયં સ્વસન્મુખ લક્ષ્ય કરતા હૈ. આ સ્વયં સ્વસન્મુખ લક્ષ્ય એનો શું મતલબ? કે આત્મા પોતાનો વિચાર કરે છે, ઇન શોર્ટ, બરાબર. બહુ કોમ્પ્લિકેટેડ નહીં, પોતાનો વિચાર કરવો. જ્યારે આત્મા પોતાનો વિચાર કરવા લાગે છે તબ પ્રથમ સામાન્ય સ્થૂળતયા સ્થૂળતાથી આત્મા સંબંધી જ્ઞાન હુઆ વ આત્મા કા અર્થાવગ્રહ હૈ. આ અર્થાવગ્રહ, અર્થ અવગ્રહ, એક અવગ્રહના બે પ્રકાર છે, અર્થ અવગ્રહ અને વ્યંજન અવગ્રહ, એને પછી જોશું. હમણાં કઈક સાધારણ વસ્તુ સમજીએ કે અનાદિકાળથી પર પદાર્થનું જીવનું આખું જ્ઞાન બીજી વસ્તુને જાણવામાં જઈ રહ્યું હતું. હવે એને કોઈ જ્ઞાની ધર્માત્માએ કીધું કે જ્ઞાન છે આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન છે ને બસ એ આત્મા છે. તો હવે જીવ વિચાર કરતો હતો કે આજે હું જાણું છું, પણ જાણનારું પદાર્થ જુદો છે અને અહીંયાથી જે હું જાણું છું તે જ્ઞાન જુદું છે, અને એ જ્ઞાન એ આત્મા એવું કહે છે, બરાબર ને. તો એનો મતલબ કે આ જે જણાઈ રહ્યો છે એ હું આત્મા હોવો જોઈએ. આવું જે એનાલિસિસ કરીને જાણી, તો આમાં તો એનાલિસિસ ને બધું થઈ ગયું ને આટલી વાર, તો એમાં અવગ્રહ ઈહા અવાય બધું થઈ ગયું આટલી જ વારમાં. ઇટ્સ અ વેરી ક્વિક પ્રોસેસ. પણ એટલી વારમાં સૌથી પહેલા જે એક મનના વિકલ્પ દ્વારા આ હું આત્મા જેવો કંઈક ભાસ થવો એને અવગ્રહ કહેવાય છે, પોતાના આત્મા વિશેનો અવગ્રહ, બરાબર, જે મનના માધ્યમથી થયો. આ બધા વિકલ્પાત્મક વિચાર છે હજી સુધી, હજી અનુભવની ભૂમિકા નથી એની પહેલા. હવે જો આગળ વધીએ, તત્પશ્ચાત સ્વ વિચાર કે નિર્ણય કી ઓર ઉન્મુખ હુઆ, કે જ્ઞાન કે આત્મા એવું કંઈ કીધું છે એટલે આત્મા જેવી કોઈ વસ્તુ હોવી જોઈએ એવો ભાસ થયો. હવે એ વસ્તુ કઈ છે, એના લક્ષણ શું છે, એ લક્ષણ મને અનુભવાઈ રહ્યા છે કે નહીં, અમારા મન દ્વારા જે વિચાર કરે છે એમાં આ જ વિચાર કરે છે કે મને મારા લક્ષણો અનુભવાઈ શકે છે કે નહીં. આવા ક્વેશ્ચન, જેમ કહે ને કે ક્વેશ્ચનાત્મક વિચાર ઉત્પન્ન થવા, એને ઈહા જ્ઞાન કહેવાય છે. સોરી, એટલે ત્યાં ક્વેશ્ચન પણ ઉભા થાય છે અને સાથે એનાલાઇઝ પણ કરતો જાય છે પોતાના ફિલિંગને, ભાવોને. હવે આગળ, ઓર નિર્ણય હુઆ તો અવાય. હવે ત્યાં જે વિચારપૂર્વક જ્ઞાનથી નિર્ણય કર્યો આજે જ્ઞાન છે ને એ આત્મા એ હું જ છું એમ આ મને જણાઈ રહ્યું છે. અને જાણનારો પદાર્થ આત્મા છે માટે આ હું આત્મા છું એવો એને વિચારમાં નિર્ણય કર્યો એને અવાય કહેવાય. જે પહેલા અનાદિકાળથી જીવ સાવ મૂળ હતો. મૂળ એટલે શું કે એને આત્મા નામક કોઈ પદાર્થની સત્તા છે એવું પણ ખબર નથી. જેવી રીતના આ સમજો છે અન્ય ધર્મના લોકો છે જેને તો આત્મા વિશે કઈ ખબર જ નથી કે આત્મા એટલે કઈ ભૂત પ્રેત આદિ સમજતા હોય. પણ અહીંયા કોઈ શાશ્વત એક પદાર્થ આત્મા રહેલો છે એવો તો ક્યારે વિચાર જ ન કર્યો હોય ને. હવે એવા જીવને આપણે કહીએ કે ભાઈ આ શરીર અને આત્મા બે જુદી જુદી વસ્તુ છે. હવે તું શરીર છે કે તું આત્મા આટલું જયારે આપણે એને કહીએ તો એ વિચારમાં પડે કે હા વાત તો બરાબર છે. કેમ કે મૃત્યુ વખતે શરીર રહી જાય છે અને કોઈ વસ્તુ વહી જાય છે એટલે કોઈક વસ્તુ આત્મા હોવી જોઈએ. અને હું કોણ છું હવે તો હું આવી રીતના આત્મા છું. આવો જ એને વિચાર કર્યો તો એ મૂળ જીવ જે અનાદિથી આત્માનો જેને વિચાર જ ક્યારે નહોતો કર્યો એને વિકલ્પમાં ખબર જ નહોતી કે આત્મા જેવો કોઈ પદાર્થ છે. એનો આ અવગ્રહ ઈહા ને અવા દ્વારા અવગ્રહ ઈહા ને અવાય દ્વારા નિર્ણય થયો કે ના આ આત્મા તે હું છું. ખ્યાલ આવ્યો ને. હવે જો આગળ અર્થાત ઈહા સે જ્ઞાત આત્મા ને યહ વહી હૈ અન્ય નહીં એસા દ્રઢ જ્ઞાન હુઆ. એસા દ્રઢ જ્ઞાન વો અવાય હૈ. જે ઈહા હતું ઈહામાં એનાલિસિસ થઈ રહ્યું હતું તો એમાં આ જે જ્ઞાત થઈ રહ્યું છે એ જ્ઞાત જ આત્મા છે એવો દ્રઢ નિર્ણય કે અવાય છે. આત્મા સંબંધી કાલાંતર ને સંશય તથા વિસ્મરણ ન હો તો ધારણા હૈ. જે આ વિચાર કર્યો એ વિચાર કદાચ એ જીવને અનાદિ એટલે આખું બહુ પરંતુ યાદ રહેશે કે હા આવું તો મને ઓલા ભાઈએ કીધું હતું અને મેં આમ વિચાર કર્યો હતો ને ત્યારે મને નિર્ણય થયો હતો કે ના હું આત્મા છું. એને ધારણા કહેવાય. આ જે ચારે પ્રોસેસ કીધા ને અવગ્રહ યા અવાય ધારણા એ અનુભવના નથી. આ બધા વિકલ્પના છે. આ બધા જ્ઞાનના વિકલ્પો છે. પણ એના ઉપર જ જીવ તત્વ વિચાર કરતો કરતો આ વિકલ્પો પણ બંધ થઈને સીધા આત્મામાં ઠરી જાય એને અનુભવ કહેવાય. હવે જે જીવે અનુભવ કર્યો એને અનુભવ પણ ધારણા દ્વારા કાળાંતરે યાદ રહે જ છે. એમાં કોઈ ડાઉટ નથી. જો આપણે આવું સમજીએ યહાં તક તો મતિ જ્ઞાન મેં ધારણા તક અંતિમ ભેદ હુઆ બરાબર. હવે આગળ આજે આ તો મતિ જ્ઞાન ની વાત થઈ અને મેં કહ્યું મતિ જ્ઞાન બહુ ફાસ્ટ પેસ છે. ફટાક તેને ચારે સેટ પતી ગયા. હવે જો એનાથી આગળ શું કર્યું આપણે દર્શન ઉપયોગ થી શરૂ કરેલું મતિ જ્ઞાન ના ચાર સેટ છે. આગળ ઇસકે બાદ યહ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિ સ્વરૂપ હૈ ઇસ પ્રકાર મતિ મે સે પ્રલંબિત પ્રલંબિત એટલે એક્સટેન્ડેડ તાર્કિક જ્ઞાન તો શુદ્ધ જ્ઞાન. જે આ જ્ઞાન તે આત્મા એવો વિચાર કરતો હતો એ વિચારમાં એને પાછો એવો વિચાર આવ્યો કે આમાં તો બહુ શાંતિ છે. તો એ જે જ્ઞાન થી શાંતિ ઉપર મૂવ થયો ને એ મૂવ થયો એટલે એને શુદ્ધ જ્ઞાન છે. હવે જે વસ્તુ એને ઇન્દ્રિય અને મન દ્વારા પ્રત્યક્ષ જાણી પ્રત્યક્ષ વર્ડ યુઝ કરું છું પણ એને એમ પરોક્ષ સમજો. પ્રત્યક્ષ એટલે કે સાક્ષાત એને જાણી એમાં જે હવે વિચારમાં વયો ગયો. આ જે વસ્તુ જે જાણી રહ્યો હતો એમાં જ આગળ વિચાર કરતો કરતો વધારે ડેપ્થમાં અથવા કોઈ અન્ય ટોપિક પર વયું જવું એને શ્રુતિ નામ કહેવાય છે. હવે મારો તમને પ્રશ્ન છે કે આત્માના અનુભવ વખતે મતિ જ્ઞાન થાય કે શુદ્ધ જ્ઞાન થાય? જો પહેલા આખી સિચ્યુએશનને સમજીએ જીવ પહેલા વિકલ્પ થી વિચાર કરતો હતો કે હું આત્મા છું હું શુદ્ધ છું બુદ્ધ છું બરાબર. આ જાતના વિચાર ચાલતા હવે એ વિચાર બંધ થયા અને આ હું આત્મા એમ કરીને અંદર લીન થઈ ગયા બરાબર. હવે એમાં જે લીન થયા તો લીન થવાની પહેલા જે વિકલ્પ ચાલતા હતા એ તો મનના માધ્યમથી હતા ને એટલે એમાં મતિ જ્ઞાન પણ હતું અને પછી શ્રુત જ્ઞાન પણ હતું એમાં. કેમ કે મતિશ્રુત નિરંતર વિકલ્પાત્મક ભૂમિકામાં ચાલ્યા ગયા હતું. હવે ત્યાંથી અનુભવની ભૂમિકામાં આવ્યા તો હવે કયું જ્ઞાન છે? આપણે આગળ શાસ્ત્રમાં વાંચી ચુક્યા છે. કેવી
રીતના
ઇલાબોરેટ કરો. જો જે મતિ જ્ઞાન દ્વારા મનના માધ્યમથી વિકલ્પ કરી રહ્યા હતા, હવે એ વિકલ્પ બંધ થયા, પણ હજી એ જીવ પોતાના આત્માના અનુભવને સાક્ષાત જાણે છે ને, એટલે ત્યાં એ અહીંયા આગળ આપણે વાંચી ગયા કે મતિ જ્ઞાન પોતાના આત્માના પ્રત્યક્ષ અનુભવ વખતે પ્રત્યક્ષ જ્ઞાન છે. વાંચી ગયા ને મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન ને બે પરોક્ષ જ્ઞાન કીધા, પણ સ્વરૂપ આચરણ વખતે તે જ્ઞાન પ્રત્યક્ષ છે એવું આપણે વાંચીને આવ્યા છે ને કહ્યા. એટલે આત્માના અનુભવમાં મતિ જ્ઞાન પણ છે અને શુદ્ધ જ્ઞાન પણ છે. કેમ કે જે અનુભવ વખતે આત્માને જાણી રહ્યા છે એ આનંદનું વેદન કરી રહ્યા છે પ્રત્યક્ષ, એ તો મતિ જ્ઞાન. પણ ત્યાં પછી એનો વિચાર જે ડિટેલ વધારે ડિટેલમાં એને અનુભવ કરવો એને ભાવશુદ્ધ જ્ઞાન પણ કહેવાય છે ને. એટલે ત્યાં જેવું આપણે શુદ્ધ જ્ઞાનમાં અહીંયા વિચારમાં ચડી જઈએ આમ અને આપણી ચકરી ફરે છે એવું ત્યાં નથી, પણ ત્યાં જે અનુભવ કર્યો એને વધારે ડિટેલમાં જાણવું એને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. બરાબર, ચાલો આગળ વધીએ. જો સેકન્ડ બુલેટ, ભીતર સ્વલક્ષને મન ઓર ઇન્દ્રિય કે નિમિત્ત નહીં હૈ. જ્યાં પોતાના આત્મામાં લીન થયા ત્યાં કોઈ મન અને ઇન્દ્રિયનું નિમિત્ત નથી. જબ જીવ ઉસસે અંશતઃ પૃથક હોતા હૈ તબ સ્વતંત્ર તત્વ કા જ્ઞાન કરકે ઉસને સ્થિર હો સકતા હૈ. જ્યાં જીવ પોતાના આત્મામાં લીન થાય છે તેનું જ્ઞાન કરી શકે. જો નેક્સ્ટ સ્લાઇડ, અવગ્રહ યા ઈહા હો કિંતુ યદિ વહ લક્ષ ચાલુ ન રહે તો આત્મા કા નિર્ણય નહીં હોતા. જો આપણે વાત કરી ચાર સ્ટેપ કમ્પલ્શન નથી કે ભલા પૂરા થવા જોઈએ, તો આત્માનો વિચાર પણ આ જીવે અનાધિકારથી નહીં કર્યો હોય, ક્યારે ને ક્યારેક કોઈ ભાવમાં તો કર્યો હશે ને. પણ જો અવગ્રહ થઈને છૂટી જાય કે ઈહા થઈને છૂટી જાય કે ઇવન અવાય થઈને છૂટી જાય કે ધારણા થઈને બી છૂટી જાય છે કે ભાવ પરિવર્તન થાય તો એવી બધી ધારણા ભૂસાઈ જાય, તો જ્યાં સુધી અનુભવ ન કરે ત્યાં સુધી એ સમ્યક દર્શન ન છે. આ બધા વિકલ્પના જ્ઞાન બધા ચીકરી જાય. તો જો અવગ્રહ યા ઈહા હો કિંતુ યદિ વહ લક્ષ ચાલુ ન રહે તો આત્મા કા નિર્ણય નહીં હોતા, અર્થાત અવાય જ્ઞાન નહીં હોતા, એટલે અવાય કી અત્યંત આવશ્યકતા હૈ. અવાય એ નિર્ણયાત્મક જ્ઞાન છે. જો તમે કઈ વિચાર એનાલિસિસ કરતા પણ એને ડાઉટમાં છોડી દો, કન્ક્લુડ ન કરીએ, તો એનો આત્માનો નિર્ણય થતો નથી. એટલે અવાય બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે અહીંયા લખ્યું નથી પણ ઈહા પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે એને તર્કથી વિચાર કરીને પોતાને પ્રૂવ નહીં કરે તો નિર્ણય કેવી રીતના થશે. અને એવી જ રીતે અવગ્રહ પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે સ્ટાર્ટ જ નહીં થાય, પર પદાર્થ તરફ જ રહ્યા કરશે તો પછી આત્મા તરફ આવશે કેવી રીતના. બરાબર છે. અને ધારણા પણ ઇમ્પોર્ટન્ટ છે. ધારણા આ ભાવ પર્યંત જ રહે છે. જો ધારણા આ મતિ જ્ઞાન નો ભેદ છે ને, અને મતિ જ્ઞાન એ મતિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોક્ષમ ના આધારે એનો ઉઘાડ આદિ છે. એક ભાવ થી બીજા ભાવમાં જાય છે તો જે ભાવ પર્યંત નું જે જ્ઞાનાવરણ નો ક્ષયોક્ષમ છે એમાં પરિવર્તન આવે છે તો ધારણાઓ બધી છૂટી જાય. કે અમુક જાતના જે સંસ્કાર હોય જે અંદર ઊંડા ઉતરી ગયા હોય એ જાતના ભાવ રહી જાય છે, પણ જે શબ્દાત્મક જે ધારણા જ્ઞાન છે એ બધું છૂટી જાય છે. જો કેવી કેવી વિચિત્ર રચના છે. જે જ્ઞાન જીવ, બરાબર, જીવનો પોતાનો ગુણ છે, જીવ અનાદિ અનંત છે. એક ભાવથી બીજા ભાવમાં જાય તો જીવના ગુણોનો ઘાત થાય છે, એકે ગુણોનો ઘાત થતો નથી. બરાબર, ગુણો તો એવા ને એવા જ રહે છે, પણ પર્યાયમાં જે ગુણની પ્રગટતા વ્યક્તતા જેટલી છે તો અહીંયાથી બીજે જાય છે તો વ્યક્તતામાં પરિવર્તન આવી જાય. એ તો મને કહો આટલા બધા જીવો અહીંયાથી પરભવમાં ગયા એકને પાછા આવતા જ રહ્યા છે. પાછા આવતા કે ચલો હું અહીંયા હતો તો કમસે કમ મારા ફેમિલી વાળાને મળી આવું, ભાઈ બરાબર છે કે નહીં, એવો વિચાર કરતા બી જોયા છે કોઈને? કોઈ આપણને આવીને ચેક કરે છે કે ભાઈ હું એક્સ વાય ઝેડ હતો ને તમે બરાબર છો કે નહીં? કેમ એવું થાય છે? એક, કે ત્યાં જઈને અહીંયાનું બધું ભૂલી જાય. બે, ત્યાંના સંયોગોમાં એવા રમી જાય છે કે હવે એ જ પોતાનો સંસાર લાગે છે. તો શું પરિવારને, શું આપણા પરિગ્રહ ને બધું, બધું છૂટી જાય છે. ખ્યાલ આવે ને? આ બધો મોહ નો મહિમા છે, આ બધો મોહ નો ખેલ છે કે અહીંયા આપણને એકબીજા સાથે આટલી આત્મીયતા ને એવું લાગે છે. બાકી જીવના અનાદિ અનંત તમે ગુણ જુઓ તો ગુણો એવા ને એવા છે, એનું પ્રગટતા ઉપર નીચે થયા કરે છે. અને મોહ એ એવું, હા, અમૃત ચંદ્રાચાર્ય શાસ્ત્રમાં લખે સમયસાજીમાં કે એ એવું ભૂતળું છે કે જે સંસારી જીવોને બળદની જેમ ભાર વહન કરાવે છે. આપણે ઓલા બળદ ગાડીમાં કેવું વજન નાખીને એને ચલાવીએ, હા, ઓલો ઉપરથી ચાબુક મારે, એ મોહ આપણી ઉપર બેસીને આપણને ચાબુક મારી રહ્યો. ચાલો આગળ વધીએ. यह ज्ञान होते ही विकल्प राग मन या पर वस्तु की ओर लक्ष्य नहीं होता किंतु स्वसम्मुख लक्ष्य होता है. आ छेल्लो पॉइंट, जो सम्यक दृष्टि को अपना आत्मा का ज्ञान होते समय इन चारों प्रकार का ज्ञान होता है. सम्यक दृष्टि जीव ने चार खाए तो जेने आत्मा ना अनुभव सुधी पहुंचे थे. धारणा तो स्मृति है. मने कहो चलो आत्मा ना अनुभव थयो अने धारणा न थई रहेवू बने તો પછી ખબર જ કેવી રીતના પડે કે આત્માનો અનુભવ છે, યાદ કેવી રીતના રહે? એટલે એવું પોસિબલ જ નથી. તો ધારણા તો સ્મૃતિ હે. જે આત્મા કો સમ્યક જ્ઞાન અપ્રતિહત નિર્બાધ ભાવ સે હુઆ હો, ઉસે આત્મા કા જ્ઞાન ધારણા રૂપ બના હી રહેતા હૈ. આ અપ્રતિહત એટલે કે જે હવે રહ્યા જ કરશે, ક્યારે ડ્રોપ નહીં થાય, એને અપ્રતિહત કહેવાય. એટલે જેને સમ્યક દર્શન હવે રહેવાનું છે તો એને ધારણા રૂપે રહે જ. ચાલો આગળ જઈએ. જો હવે કર્ણાનિયમ એવા અમુક સિદ્ધાંત છે કે એક ભાવમાંથી બીજા ભાવમાં જાય તો અમુક જગ્યાએ સમ્યક દર્શન પડી જાય છે, તો ત્યાં કદાચ ધારણા વહી પણ જાય છે. બરાબર, એના આપણે અત્યારે ડિટેલમાં નથી જોતા. હવે જો 16મું સૂત્ર આપણે ચાલુ કરીએ છીએ, તો આપણે અત્યાર સુધી શું જોયું? મતિ જ્ઞાનના જુદા જુદા નામ જોયા, એને જાણવાનો ક્રમ જોયો. હવે મતિ જ્ઞાનના આપણે ભેદ પ્રભેદ જોઈએ છે. ઓન ધ બેઝિસ કે સામે વાળો પદાર્થ કયો છે, ખ્યાલ આવે? સામે વાળા પદાર્થમાં ક્લાસિફિકેશન કરીને મતિ જ્ઞાનને જાણવાના ભેદ પ્રભેદ જોઈએ. જો અવગ્રહ આદિ કે વિષયભૂત પદાર્થ, અવગ્રહ આદિ, આદિમાં ચારે લઈ લેવાનું, કે વિષયભૂત પદાર્થ મતલબ આ જ્ઞાન અને જેને જાણી રહ્યું છે એ પદાર્થ, એ પદાર્થના આધારે અવગ્રહ આદિના ભેદ પાડવા એને આ મતિ જ્ઞાનના ભેદ કહે છે. તો જો સૂત્ર વાંચે, બહુ બહુવિધ અક્ષિપ્ર, હા, ક્ષિપ્ર, બહુ બહુવિધ ક્ષિપ્ર અનિશ્રુત અનઉક્ત ધ્રુવાણામ શેકરાણામ. જો અહીંયા છ જુદી જુદી વસ્તુ કીધી, એક છે બહુ, એક મજો પહેલી લાઈન હોય છે અવગ્રહ યા અવાય અવધારણા, જે ચાર ભેદ હે. હવે એ ચાર ના બહુ, બહુ એટલે બહુ બહુ બધા, બહુવિધ એટલે ઘણા બધા પ્રકારના, બરાબર. પછી થર્ડ ક્ષિપ્ર, ક્ષિપ્ર એટલે પાક જલ્દી જલ્દી. ફોર્થ અનિસૃત, અનિસૃત એટલે કે જે પૂરેપૂરું ડિસ્ક્લોઝ નથી કર્યું, પાર્શિયલી ડિસ્ક્લોઝ ધમકાયેલું, એને અનિસૃત કહેવાય. બરાબર, આગળ અનઉક્ત, અનઉક્ત એટલે જે કીધું નથી, કીધું નથી એવું. પછી ધ્રુવાણામ, ધ્રુવ છે. બરાબર, આના મીનિંગ આપણે જોઈએ ધીરે ધીરે. અને શેતરાણામ, સહ ઇતરાણામ, સ એટલે સાથે, ઇતર એટલે કે આના સિવાય બીજા, આના સિવાય બીજા. અહીંયા બીજાની બદલે અહીંયા મીનિંગ છે કે આનાથી ઉલટા. બરાબર, એટલે આ જે છ કીધા એનાથી ઊંધા. તો બહુ બહુ છે, બહુ ની બદલે એક, બહુવિધ ની બદલે એકવિધ, પછી ક્ષિપ્ર ની બદલે અક્ષિપ્ર, અનિકૃત ની બદલે નિકૃત, અનઉક્ત ની બદલે ઉક્ત અને અધ્રુવ. બરાબર, તો ઇનસે ઉલ્ટે ભેદો સે યુક્ત અર્થાત એક એકવિધ, અક્ષિપ્ર, નિકૃત, ઉક્ત ઓર અધ્રુવ. ઇસ પ્રકાર યે 12 પ્રકાર કે પદાર્થ કા અવગ્રહ ઇહાદિ રૂપ જ્ઞાન હોતા હૈ. હવે જો તમારે થોડુંક તમારા માઇન્ડમાં એક મેટ્રિક્સ બનાવો. આપણે મતિ જ્ઞાનના ચાર ભેદ જોયા. એક પહેલું જ્ઞાન, એનાલિસિસ, નિર્ણય અને યાદ રહેવું. બરાબર, હવે સામે 12 ભેદ બનાવો અહીંયા કે સામે વાળો પદાર્થ કેવો છે. તો જો સામે વાળો પદાર્થ એક જ હોય તો એ એક પદાર્થ નું જ્ઞાન, એનાલિસિસ, નિર્ણય અને યાદ રહેવું. સામે વાળા પદાર્થ બહુ બધા હોય તો એનું જ્ઞાન, એનાલિસિસ, ડિસિઝન, યાદ રહેવું. બરાબર, એવી રીતના તમારા માઇન્ડમાં મેટ્રિક્સ બનાવતા જજો. આપણે હમણાં 12 ના મિનિંગ જોશું, પણ એ 12 ને ઓલા ચારેમાં તમારે લગાવી દેવાનું. ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ લઈ જો. સૌથી પહેલા આપણે 6 બાજુ મૂક્યા, 6 બાજુ મૂક્યા, બહુ બહુવિધ, ક્ષિપ્ર, અનિકૃત, યુક્ત, અનુક્ત, ધ્રુવ. જો તમે જોશો અમુક આમાં પોઝિટિવ છે, અમુક નેગેટિવ. કોઈ કે લોજિકલી બધા પોઝિટિવ એક સાથે રાખવા જોઈએ ને, અને બધા નેગેટિવ, અનિકૃત, અધ્રુવ, અનઉક્ત, અક્ષિપ્ર બધા એક સાથે રાખી દેવા જોઈએ. પણ જો એનું દેર ઇઝ અ પર્પઝ કે આવી રીતના શું કામ મૂકવામાં આવ્યા છે. જે આ બધા છે ને, બહુ બહુવિધ, ક્ષિપ્ર, અનિકૃત, અનઉક્ત અને ધ્રુવ, આ 6 માં મતિ જ્ઞાનનો ક્ષયોક્ષમ વધારે છે ત્યારે આ જાતનું જ્ઞાન થાય. અને ઓલા જે છે એક એકવિધ, અક્ષિપ્ર, અનિકૃત, ઉક્ત અને ધ્રુવ. એક સિમ્પલ વર્ડમાં આપણે જોઈએ, આપણે ઘણી વાર એમનો કહીએ કે ભાઈ સમજદાર કોઈ ઈશારા કાપી, ઈશારાથી સમજાઈ જાય એને અનઉક્ત કહેવાય, અને જેને આખું વાક્ય કહેવું પડે સમજાવવા માટે એને ઉક્ત કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? હા, જેને આખું વાક્ય કહે અને પછી જ એને સમજવામાં આવે તો એને ઉક્ત ભેદ થયો, અને જેને ખાલી આપણે હિંટ આપી જરાક અને સમજી ગયો તો વાક્ય કીધું નથી, વાક્ય અનઉક્ત છે પણ એનો ભાવ એ સમજી ગયો છે. તો હવે આમાં 2 માંથી સમજદાર કોણ? કે જે અનઉક્ત છે એ સમજદાર. ખ્યાલ આવ્યો કે? સિમિલરલી ક્ષિપ્ર અને અક્ષિપ્ર, ક્ષિપ્ર એટલે ફાસ્ટ જાણવું, અક્ષિપ્ર એટલે થોડું સ્લોલી જાણવું. હવે ક્ષયક્ષમ કેમાં વધારે હોય? ક્ષિપ્રમાં મતિ જ્ઞાનની ટીમ એની વધારે કપેસિટી. બરાબર, સિમિલરલી બહુ બધા પદાર્થ જાણવાના છે, એક જ જાણવાનો છે આજ. હવે સમજી ગયું. ચલો આપણે આગળ વધીએ. જો એક એક યુગલની આપણે ડેફિનેશન જોતા જશું. સૌથી પહેલા બહુ અને એક, એક હી સાથ બહુત સે પદાર્થ કા અથવા બહુત સે સમૂહો કા અવગ્રહાદિ હોના, જૈસે લોગો કે ઝુંડ કા અથવા ગેહું કે ઢેર કા બહુત સે પદાર્થ કા જ્ઞાન ગોચર હોના. એક સાથે ઘણા બધા પદાર્થો છે, ઘણા બધા લોકો છે, એ લોકોમાં ક્લાસિફિકેશન નથી, બસ ઘણી બધી આઈટમ્સ છે. ખ્યાલ આવ્યો ને? તો એને બહુ કહેવાય છે, બહુ બધા પદાર્થ. અને જો એક જ પદાર્થ હોય, અલ્પ અથવા એક પદાર્થ કા ધ્યાન હોના. હવે અલ્પ પણ આમાં સમજી લેજો, એટલે 4-5 માણસ હોય તો પણ કદાચ બહુ ની સામે અલ્પ કહેવાય. એ ખ્યાલ આવે ને, રેફરન્સ પોઈન્ટ કયો છે એ રીતે. જેસે એક મનુષ્ય કા અથવા પાણી કે પ્યાલે કા થોડે પદાર્થ કા ધ્યાન હોના તો એક હે. જેવી રીતના સમજો, હવે આમાં ઘણી વાર છે રિલેટિવ હોય કે સમજો, આમ જનરલી ઘણા બધા લોકો ઓલા પરેડમાં નીકળે ને, ઘણા બધા નીકળતા હોય પણ આજે ખાલી 5 લોકો જ પરેડમાં છે, તો એને જાણવું જે નોર્મલ સિચ્યુએશન કરતા બહુ ઓછા હોય તો એને એકમાં ગણવું જોઈએ. અને નોર્મલ સિચ્યુએશન પ્રમાણે ઘણા બધા લોકો હોય તો બહુ લેવું જોઈએ. બરાબર, ચલો આ થયું પહેલો જોડું. હવે સેકન્ડ જોડું, બહુવિધ અને એકવિધ. હવે બહુવિધ ઘણા બધા પ્રકારના, એટલે અહીંયા પેલું ક્લાસિફિકેશન આવે. બહુમાં ક્લાસિફિકેશન નહોતું, બસ ઘણી બધી આઈટમ્સ હતી. ખ્યાલ આવે? જો બહુવિધ, કઈ પ્રકાર કે પદાર્થ કા અવગ્રહાદિ જ્ઞાન હોના, જૈસે કુત્તે કે સાથ કા મનુષ્ય અથવા ગેહું ચના ચાવલ ઇત્યાદિ અનેક પ્રકાર કે પદાર્થ. યુગપદ, બહોત પ્રકાર કે પદાર્થ કા જ્ઞાન ગોચર હોના. યુગપદ એટલે એક સાથે, જેવી રીતે આપણે શાક માર્કેટમાં જઈએ તો ઘણા શાકભાજી વાળા પાસે ઘણું બધું શાક હોય, અને ઘણા સ્પેશિયલિસ્ટ હોય ને એની પાસે ખાલી કેળા જ છે, ખાલી ટમેટા જ છે, આદિ આદિ હોય ને, તો એ બહુ છે. અને જેની પાસે ઘણા બધા પ્રકારના શાકભાજી છે એને જાણવું એ બહુવિધ છે. ખ્યાલ આવે? એકવિધ, એક પ્રકાર કે પદાર્થ કા જ્ઞાન હોના, જૈસે એક પ્રકાર કે ગેહું કા જ્ઞાન, એક પ્રકાર કે પદાર્થ કા જ્ઞાન ગોચર હોના. હવે જો અગેન ધીસ ઇઝ રિલેટેડ, અહીંયા એક જ પ્રકારના પદાર્થો છે પણ ક્વોન્ટિટી કેટલી છે લખી નથી. ખ્યાલ આવે? તો જનરલી લેસર ક્વોન્ટિટી એકવિધમાં આવે છે, પણ તો પણ તમે કોરિલેશન કરો તો એક બાજુ એકવિધ અને બીજી બાજુ બહુ, એમાં પણ તમે કદાચ સરખામણી થોડી ઘણી કરી શકો કે એક જ પ્રકારના છે પણ ઘણા બધા. ખ્યાલ આવે? એટલે કોઈ પદાર્થને જાણતી વખતે એમાં મલ્ટિપલ કેટેગરીઝ ઘણી વાર લાગી શકે છે, પણ આપણે એને એક અહીંયા ક્લાસિફિકેશન રીતે સમજવું જોઈએ. સંખ્યા અપેક્ષા છે, હા, ત્યાં સંખ્યા અપેક્ષા એ ભેદ છે, અને અહીંયા કેટલા કેટલા જુદા જુદા પ્રકાર છે એ અપેક્ષા એના ભેદ છે. બરાબર, આ બે થયા. ચલો આગળ વધીએ. સ્થળ, ક્ષિપ્ર અને અક્ષિપ્ર. તો શીઘ્રતા સે પદાર્થ કા જ્ઞાન હોના અને અક્ષિપ્ર, કિસી પદાર્થ કો ધીરે ધીરે બહુ સમયને જાણના, અર્થાત ચીર ગ્રહણ. કોઈ પદાર્થ ને આપણને જાણતા ઘણી વાર ટાઈમ લાગે ને. ઘણી વાર આપણે એવું ન થાય કે ભાઈ સામે વાળો કઈ એક્સપ્લેન કરે છે, પણ આપણને જરા કઈક જ નથી, સમજાતું નથી. ટેકિંગ ટાઈમ ટુ પર્કોલેટ. અને ઘણી વાર શું થાય કે એ સામે વાળો કઈ કહે છે ને, આપણે એમ કહે ને કે ભાઈ એને કીધા પહેલા આપણને સમજાઈ ગયું. તો એ છે ક્ષિપ્ર અને અક્ષિપ્ર. ચાલો હવે આગળ વધીએ. અનિસૃત અને નિસૃત. જો અનિસૃત શું છે કે એક ભાગ કે જ્ઞાન સે સર્વ ભાગ કા જ્ઞાન હોના, જૈસે પાણી કે બહાર નીકળી હુઈ સૂંઢ કો દેખકર પાણી મેં ડૂબે હુએ પૂરે હાથી કા જ્ઞાન હોના, એક ભાગ કે અવ્યક્ત રહેને પર ભી જ્ઞાન ગોચર હોના. કોઈ પદાર્થ આપણી જો મતિ જ્ઞાન ની વાત ચાલે ને, એટલે મતિ જ્ઞાન ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે. એમ ઇન્દ્રિય અને મનની સામે પદાર્થ પ્રત્યક્ષ હોય તો મતિ જ્ઞાન થાય. બરાબર, પણ આ કેવું છે કે ત્યાં પદાર્થ છે પણ દેખાતો નથી, એટલે પૂર્ણપણે પ્રગટ નથી, તો પણ એને આપણે મતિ જ્ઞાન, અનિસૃત મતિ જ્ઞાન કહે. જેવી રીતના આપણે સમજો કે કઈ ઓલું સાડી કે શર્ટ કે કઈ લેવા જઈએ તો આપણે તો ખાલી ઉપરનો પાર્ટ જોઈએ ને, અને ટચ કરીને જોઈએ કે આખી ખોલીને જોઈએ ને, તો પાછળના ભાગ આવા જ છે એવું અઝ્યુમ કરી લઈએ ને આપણે કે ભાઈ પાછળનો ભાગ આવો જ છે અને એને જાણવાની જરૂરત નથી, પણ ઉપરનો ભાગ જોઈને આખો પદાર્થ કેવો છે સમજાઈ ગયો, આપણું ઇમેજિનેશન બની જાય ને આખા પદાર્થ વિશે, તો એ અનિસૃત જ્ઞાન છે. બરાબર, આગળ જો નિસૃત, બહાર નીકળે હોય પ્રગટ પદાર્થ કા જ્ઞાન હોના, પૂર્ણ વ્યક્ત પદાર્થ કા જ્ઞાન ગોચર હોય, આખો ને આખો પદાર્થ હોય એને જોઈને જાણવું એને અનિસૃત, સોરી એને નિસૃત કહેવાય છે. આગળ જો નેક્સ્ટ, અનઉક્ત અને ઉક્ત. અનઉક્ત એટલે અકથિત, જિસ વસ્તુ કા વર્ણન નહીં ક્યા ઉસે જાનના, જિસકા વર્ણન નહીં સુના ફિર ભી ઉસ પદાર્થ કા જ્ઞાન ગોચર હોના. જેવી રીતના જો ઘણી જગ્યાએ આપણે એમ કહીએ ને કે ભાઈ ઘંટ વાગશે, ઘંટ શબ્દ કહેતા જ એનો અવાજ કેવો હશે આપણને ખ્યાલમાં આવી જાય છે કે તે અનઉક્ત છે. અને જો ઉક્ત કથિત પદાર્થ કા જ્ઞાન હોના એટલે એકચ્યુઅલી વગાડીને સંભળાવું કે જો આવો અવાજ છે. હા હા, આમાં આવશે પાછળ કે જો અહીંયા અનઉક્ત વિષય શ્રોત ઇન્દ્રિયનો વિષય કેમ સંભવે છે એ અહીંયા શંકામાં પ્રશ્ન મૂક્યો છે. કોઈ શાસ્ત્ર હોય તો આ ડેફિનેશન ની સામેનું પાનું છે તો એમાં જો લખ્યો છે આન્સર વિસ્તારથી છે એ ત્યાંથી વાંચી દો. આપણે હમણાં ટોપિક પર જો કથિત ઉક્ત શું છે કે કથિત પદાર્થ કા જ્ઞાન હોના. હવે જો આપણે એમ પણ વિચાર કરી શકીએ ને કે અનઉક્ત અને ઉક્ત તો ચક્ષુ ઇન્દ્રિયથી તમે ઉક્ત અનુક્ત કેવી રીતના જાણો? કેમ કે જો બોલવાનો સાઉન્ડ નો વિષય છે ને તો આંખેથી કેવી રીતના જાણો? તો જો એના માટે પણ અહીંયા ક્વેશ્ચન લખ્યો છે નેત્ર જ્ઞાનમાં ઉક્ત વિષય કેમ સંભવે. તો જો ત્યાં આન્સર આપ્યો છે કે કોઈ વસ્તુને વિસ્તારથી સાંભળી લેવી હોય અને પછી તેને દેખવામાં આવે તો તે પદાર્થ નેત્ર જ્ઞાનથી ઉક્ત છે. ખ્યાલ આવે ને? જેવી રીતના ઘંટનો અવાજ છે એને પહેલા આપણે ઘણી વાર સાંભળેલો છે, હવે એને આપણે ખાલી નેત્ર દ્વારા બતાવીએ પદાર્થ અને તો પણ એનો અવાજ કેવો છે એને ખ્યાલમાં આવી જાય એટલે ઉક્ત પદાર્થ. ખ્યાલ આવે? એટલે એવી રીતના બાકી બધી ઇન્દ્રિયોમાં પણ લગાવજો. હવે જો આગળ વધીએ આપણે છેલ્લા બે છે ધ્રુવ અને અધ્રુવ. ધ્રુવ નો મીનિંગ શું થાય? જો ધ્રુવ એટલે એક અખંડ એમ આવતા જનરલી અચલિત કોન્સ્ટન્ટ રહેનાર. અહીંયા આ જ્ઞાન જે કોન્સ્ટન્ટ રહે છે ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ એને ધ્રુવ જ્ઞાન કહેવાય છે. અને ઘણી વાર આપણું જ્ઞાન કેવું હોય કે જ્ઞાનની શક્તિ ઉપર નીચે થાય છે એટલે કેટલું ગ્રાસ્પ કરીએ છીએ ક્યારેક વધારે હોય ક્યારેક ઓછું હોય. જો જેવી રીતના ધ્રુવ બહોત સમય તક જ્ઞાન જૈસા કા તૈસા બના રહેના અર્થાત દ્રઢતા વાળા જ્ઞાન તો ધ્રુવ જ્ઞાન. અને અધ્રુવ પ્રતિક્ષણ ગિનાધિક હોને વાળા જ્ઞાન અર્થાત અસ્થિર જ્ઞાન. સમજો કોઈને ઝોલા આવતા હોય તો એ ઝોલા આવતી વખતે જ્ઞાન કેવું થાય? જયારે શાર્પ હોય થોડા બે સેકન્ડ માટે તો જરા સંભળાય છે પછી વાળી બાજુ. તો આ અધ્રુવ જ્ઞાન છે. અને એકદમ જાગૃતતાથી આપણે સાંભળીએ છીએ પ્રવચન આદિ તો જ્ઞાન કેવું છે કે ધ્રુવ. ખ્યાલ આવ્યો ને? તો જે આપણે 12 વસ્તુઓ જોઈએ પદાર્થના 12 ભેદ જોઈએ. બહુ બહુવિધ સોરી બહુ એક બહુવિધ એકવિધ ક્ષિપ્ર અક્ષિપ્ર અનિસૃત નિસૃત અનઉક્ત ઉક્ત અને ધ્રુવ અધ્રુવ. બરાબર? હવે આ 12 ભેદ અવગ્રહ આદિ 4 બધામાં લગાવો. અવગ્રહ ઈયા અવાય ને ધારા. બરાબર? જેવી રીતના ઉક્ત પદાર્થ છે તો ઉક્ત પદાર્થની પહેલી ગ્લિમ્પ્સ થવી એનું એનાલિસિસ થવું અને એનો નિર્ણય થવો અને યાદ રહી જવું આવી રીતના બધી વસ્તુમાં લગાવો. અને પછી આ જ વસ્તુ તમે હવે પાંચે ઇન્દ્રિયમાં લગાવો. પાંચ ઇન્દ્રિય ને એક મિનિટ પાંચ ઇન્દ્રિય ને મન. જો આપણે સ્લાઇડ નંબર 29 ઉપર એક મિનિટ આવી જઈએ. જો 12 પ્રકારના સામેવાળા પદાર્થ છે. બરાબર? આપણે પરમ્યુટેશન કોમ્બિનેશન જોઈ રહ્યા છે. તો સામેવાળા પદાર્થ 12 જુદી જુદી પ્રકારના છે. આપણી પાસે ટૂલ્સ કેટલા છે કે પાંચ ઇન્દ્રિય છે ને મન પણ છે એટલે ટોટલ 6 વસ્તુઓ છે આપણી પાસે જેનાથી આપણે પદાર્થને જાણી શકીએ. અને ક્રમમાં કેટલા સ્ટેપ થવાના છે કે 4 સ્ટેપ છે અવગ્રહ ઈરા અવાય ધારા. હવે બધાના પરમ્યુટેશન કોમ્બિનેશન કરવા હોય કે જેવી રીતના ચક્ષુ ઇન્દ્રિયથી બહુ પદાર્થનો અવગ્રહ થાય. બરાબર? ચક્ષુ ઇન્દ્રિયથી એક પદાર્થનું ઈહા થવું પછી કર્ણ ઇન્દ્રિયથી એક વિધ પદાર્થનો અવાય થવું એટલે બધા જ 12 પ્રકારના પદાર્થો 6 આપણી પાસે ટૂલ ઇન્દ્રિય ને મન અને અવગ્રહ ઈયા અવાય ધારણા 4 સ્ટેપ. તો આપસમાં બધાને ગુણા કરી નાખો એટલે ટોટલ મતિ જ્ઞાન ના ભેદ કેટલા થયા? તો 12 × 6 × 4 એટલે 288 ભેદ અહિયાં થયા. આ જે 288 ભેદ થયા, એ પ્રાથમિક ભેદ છે, એટલે ફર્સ્ટ લેવલ ના એના ભેદ પ્રભેદ છે. હવે આગળ જે મતિ જ્ઞાન ના ભેદ પ્રભેદ કરશે, હજી મતિ જ્ઞાન ને ઓલું અર્થ અવગ્રહ, સોરી અર્થ ને વ્યંજન અવગ્રહ આદિ કરશે, પણ 288 માં હજી થોડા એડ થશે. અહિયાં આપણે સિમ્પલ રાખીએ, 12 પ્રકારના પદાર્થ, 5 ઇન્દ્રિય ને મન અને જાણવાના 4 છે, એટલે ટોટલ 288 જુદા જુદા ભેદ અહીંયા થયા, રાઈટ. હવે જો આના સિવાય આ જે 15મું સૂત્ર છે, 16મું સૂત્ર સોરી, એમાં ઘણા બધા ડિટેલ ક્વેશ્ચન આન્સર આ ટીકામાં મૂકેલા છે. ઓલમોસ્ટ 2-3 પેજ છે, એ તમે જાતે વાંચજો હોમવર્ક તરીકે, કેમ કે ઘણા બધા આપણને ક્વેશ્ચન આવી શકે ને, જેવી રીતના અનિશ્રુત છે. અનિશ્રુત એટલે શું હતું કે પાર્શિયલી જ ડિસ્ક્લોઝ કરેલું, બરાબર, પાર્શિયલી ડિસ્ક્લોઝ કરેલું. અને નિશ્રુત શું છે કે પૂર્ણ કહી દીધેલું, બરાબર. અને ઓલી બાજુ ઉક્ત અને અનુક્ત છે. તો જો અહીંયા ક્વેશ્ચન મૂક્યો છે કે અનિશ્રુત અને અનુક્તમાં શું ફરક, કેમ કે અનિશ્રુતમાં પણ પાર્શિયલી ખાલી બતાવ્યું છે, અનુક્તમાં ખાલી પાર્શિયલી કીધું છે, તો બેમાં શું ફરક? તો જો એકમાં જે શબ્દ છે એના માધ્યમથી કહેવાની પ્રાથમિકતા છે, અને એકમાં પદાર્થને વર્ણવાની પ્રાથમિકતા છે. એટલે એ રીતે આમાં ડિટેલ ક્વેશ્ચન ઘણા બધા છે. પછી જો આમાં પછી એક એક ઇન્દ્રિયના માધ્યમથી પણ સમજાવ્યું છે આ શાસ્ત્રમાં, કે શ્રોત્ર ઇન્દ્રિય લીધું, સાંભળવાની શક્તિને લીધું અને એમાં 12 ભેદ લગાવ્યા. પછી ચક્ષુ ઇન્દ્રિયને લીધું, એમાં 12 ભેદ લગાવ્યા. અને પછી કીધું કે બાકીના 3 જે છે, ગ્રાણ રસનેન્દ્રિય સ્પર્શમાં તમે સમજી લેજો, જાતે ખ્યાલ આવ્યું. તો એવું બધું ડિટેલ અહીંયા છે, અને ઘણા શંકા સમાધાન આમાં છે 16માં સૂત્રમાં. એ બધું તમે હોમવર્ક તરીકે વાંચજો, જેટલું વાંચશો એટલું વધારે તમને ક્લિયર થશે. આપણે નેક્સ્ટ ક્લાસમાં આગળ જે હવે અવગ્રહના અર્થ અને વ્યંજન અવગ્રહ આદિ ભેદ છે એમાં આપણે આગળ વધીશું, બરાબર છે. અચ્છા, હવે નેક્સ્ટ સન્ડે જે અનાઉન્સમેન્ટ તો થઈ જ ગઈ, ફરીથી એકવાર કોઈ નવું આવ્યું હોય તો 2 એપ્રિલ ચૈત્ર શુક્લ 13, હા સોરી, ઓકે, હા, તો પૂજ્ય ગુરુદેવજીનો પરિવર્તન દિન અને મહાવીર ભગવાનનું જન્મ કલ્યાણકનો દિવસ છે, એ દિવસના આપણે પાર્લા મંદિરમાં એક સરસ મજાના પ્રોગ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સવારથી લઈને 10 લક્ષણ પૂજન વિધાન પણ ચાલુ હશે આપણું, એના પછી પૂજ્ય ગુરુદેવજીનું પ્રવચન છે, હેમંતભાઈનો સ્વાધ્યાય છે. હેમંતભાઈ ખાસ આ પ્રોગ્રામ માટે જ સોનગઢથી આવે છે, એટલે બધા એમનો લાભ જરૂર લેવો જોઈએ. એના પછી બાળકોનો પણ સાંસ્કૃતિક કાર્યક્રમ છે, અને જેનેક્સ દ્વારા પણ પ્રોગ્રામ કરવાના છે, અને પછી સ્વામી વાત કરે એવી રીતના હાફ ડે નો પ્રોગ્રામ છે. તો બધાએ આમાં જરૂરથી લાભ લેજો. ચાલો દિનવાણી સુધી કરીએ. હે દિનવાણી ભારતી, સોની જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સુજે રો કાલુ, તો વાણી મસ્તક નમો સદા દે સમૂલો. બોલો જીનવાણી માતનો જય હો.